તારીખ 3/9/1990 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
273 દશલક્ષણ પર્વનો છેલ્લો દિવસ છે. જે બહેનો ઉપાસ છે એ બેસી જાઓ. આજે દશલક્ષણ ધર્મ પર્વનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મનો દિવસ કહેવાય છે. ઉત્તમ એટલે સમ્યક પ્રકારે બ્રહ્મના આત્મા, એમાં ચરવું એટલે આચરણ કરવું, લીન થવું, એકાગ્ર થવું, તન્મય થવું, એને સમ્યક પ્રકારનું ઉત્તમ બ્રહ્મચર્ય, ધર્મરૂપી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. વિતરાગ ભાવરૂપા પરિણામ છે તેથી એને ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. અને સમ્યક દર્શનપૂર્વક જ આવા ઉત્તમ બ્રહ્મચર્યના પરિણામ હોય છે. સમ્યક દર્શનના અભાવમાં ઉત્તમ બ્રહ્મચર્યના પરિણામ હોતા નથી. આ વિષયમાં અહીંયા ગુરુદેવશ્રીનું પ્રવચન છે. બ્રહ્મ એટલે આત્માનો સ્વભાવ, તેમાં ચરવું, પરિણમવું, લીન થવું તે બ્રહ્મચર્ય છે. અહીંયા એ નિશ્ચય બ્રહ્મચર્યની ગુરુદેવશ્રીએ પરિભાષા કરી છે. વિકાર અને પરના સંગરહિત આત્મસ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહીં. કેવો છે આત્મસ્વભાવ? કે જેમાં પરપદાર્થનો પણ અભાવ છે અને જેમાં વિકારનો પણ ત્રણેય કાળે અભાવ છે, એવો આત્મસ્વભાવ જાણે નહીં, એને ઉત્તમ બ્રહ્મચર્ય નામ એ રૂપે ધર્મ હોતો નથી. લૌકિક બ્રહ્મચર્ય છે તે શુભરાગ છે માત્ર, તે કાંઈ ધર્મ નથી. અને ઉત્તમ બ્રહ્મચર્ય જે અહીંયા કહેવામાં આવે છે તે ધર્મનું સ્વરૂપ છે, તે પોતે જ ધર્મ છે. લૌકિક શુભભાવ અને આ અલૌકિક વિતરાગ ભાવ બે વચ્ચે બહુ મોટો આંતરો છે, ઘણો અંતર છે. તે કાંઈ રાગ નથી. આ ઉત્તમ બ્રહ્મચર્ય એ કોઈ રાગ નથી, એ કોઈ શુભભાવ નથી. શુદ્ધ આત્મ સ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહીં. વિષયો પ્રત્યે જે આસક્તિ છે, રુચિ છે, એ મટાડવી હોય, છોડવી હોય તો પણ પોતાના શુદ્ધ આત્મ સ્વભાવ કે જેમાં આનંદ ભરેલો છે, એ આનંદના ખેંચાણ વગર, આનંદના અનુભવ વગર, આનંદની હૈયાતીના સ્વીકાર વગર અને આનંદના અનુભવ વગર કદી એવી રુચિ મટતી નથી. મટાડવી હોય તોય ન મટે. વિભાવ, વિકાર, વિષયો પ્રત્યેના પરિણામ એ દૂષિત પરિણામ છે. બુદ્ધિગમ્ય પરિણામ હોવાથી સમજી શકાય છે. અન્ય મતમાં પણ એ બુદ્ધિનો વિષય થઈને એનો નિષેધ કરવામાં આવ્યો છે. તો પણ આત્માના આનંદને ઉત્પન્ન કરવાની કાર્ય પદ્ધતિનો ત્યાં અભાવ હોવાથી એ પરિણામ મટાડવા ચાહતા હોવા છતાં એને મટાડી શકાતા નથી. એ વાત અહીંયા ગુરુદેવશ્રી કરે છે કે શુદ્ધ આત્મ સ્વભાવ આનંદ સ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે જ નહીં. છોડવી હોય તો પણ છૂટે નહીં, ઉદાસીનતા ઘણી કરે છે. અન્યમતમાં પણ વિષયોથી ઉદાસ થઈને વૈરાગ્ય ધારણ કરીને જંગલમાં પણ લોકો જાય છે, કુટુંબ પરિવાર છોડીને, વિષયો છોડીને, છતાં પણ આનંદ સ્વભાવની ઓળખાણ વગર, અનુભવ વગર, રુચિ વગર કોઈ રીતે વિષયોની રુચિ મૂળમાંથી છૂટી શકે નહીં. થોડો સમય એવું લાગે કે આને વિષયોની રુચિ છૂટી છે, વિષયોનો ત્યાગ કર્યો છે, પણ ખરેખર એ કાયમી એ પરિસ્થિતિ રહેતી નથી. એવા થોડા શુભ ભાવના ફળમાં દેવલોકમાં જીવ જાય છે, ત્યાં પાછો પંચેન્દ્રિયના વિષયમાં લપટાય છે અને એકેન્દ્રિય આદિ પરિભ્રમણમાં ચાલ્યો જાય છે. મારા સ્વભાવમાંથી જ મારી સુખ દશા પ્રગટે છે, મારી દશા, મારી સુખની દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી. એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. પર વિષયો પર પદાર્થ રૂપ હોવાથી એને ભોગવી શકાતા જ નથી એ વસ્તુ સ્થિતિ છે. કલ્પના ભલે કરે પણ જો ભોગવી શકાતા હોય તો તૃપ્તિ થયા વિના રહે નહીં. આ તૃપ્તિ થતી નથી એ બતાવે છે કે ભોગવી શકાતા નથી. એવી એની ભિન્નતા જાણ્યા વિના એની રુચિ છૂટે જ નહીં. જ્યાં સુધી પર વિષયને ભોગવી શકાય છે એવી માન્યતા અને એવી સમજણ છે ત્યાં સુધી એની રુચિ કોઈ રીતે છોડવી શક્ય નથી. એ રુચિ છોડવી જ અશક્ય થઈ જાય છે. પણ આ તો એક વસ્તુ સ્થિતિ છે ત્રણેય કાળની, કે પર વિષયો પર પદાર્થો આત્માથી ભિન્ન હોવાને લીધે એના એમાં કાંઈ કરવું થઈ શકતું નથી અને એનું કાંઈ ભોગવવું પણ થઈ શકતું નથી. જો કરતા થાય તો ભોગતા થાય, પણ કરતા જ થઈ શકતો નથી માટે ભોગતા પણ થઈ શકતો નથી. એટલે એવી પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. બહારમાં વિષયો છોડે પણ અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી. શરીરથી બ્રહ્મચર્ય પાળે પણ આનંદ સ્વભાવમાં સ્થિરતા આવ્યા વિના, મનના પરિણામમાં અબ્રહ્મચર્ય થયા વિના રહે નહીં. સ્ત્રી ઘરબાર છોડીને ત્યાગી થઈ જાય, સ્ત્રી છોડે, કુટુંબ પરિવાર છોડે, ઘરબાર છોડે ને ત્યાગી થઈ જાય બહારમાં, અશુભ ભાવ છોડીને શુભ ભાવ કરે. ઘણા તો એમ કે ભાઈ અમારે તો સહેજે હવે અશુભ ભાવ થતો જ નથી વિષયોનો, એટલી દ્રઢતા આવી ગઈ છે માટે થતો જ નથી, તો એવી ટેવ પડે એ પણ અમુક ટાઈમ પૂરતી હોય છે. સ્વભાવની સ્થિરતામાં રાગનો અભાવ કરીને વિતરાગતા પ્રગટ કર્યા વિના કદી પણ કાયમી ક્ષય થતો નથી. વિવાહનો કાયમી ક્ષય થાય નહીં તો પાછો વિવાહ ચાલુ થઈ જાય છે, આપોઆપ ચાલુ થાય છે અને જીવ એમાં ખેંચાઈ જાય છે. એટલે બહારમાં ત્યાગ કરીને અશુભ ભાવ છોડીને શુભ કરે, પરંતુ તે શુભ ભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી, એને વિષયોની રુચિ હજી રહી ગઈ છે. આ એક વાત વિશિષ્ટ પ્રકારની ગુરુદેવશ્રીએ કરી છે કે ભલે બહારમાં ગમે તેટલો ત્યાગ કર્યો હોય પણ જ્યાં સુધી એને શુભ ભાવમાં ધર્મબુદ્ધિ છે ત્યાં સુધી એને પુણ્યમાં ધર્મબુદ્ધિ છે, ત્યાં સુધી એને પુણ્યની રુચિ છે, પુણ્યની રુચિ છે ત્યાં સુધી પુણ્યફળની પણ રુચિ એને છે, એટલે એને વિષયોની અરુચિ કદી થઈ શકતી નથી. એવી ભૂલ ખાય છે માણસ. એક ભાઈ મળેલા થોડા વખત પહેલા, મને બીડીનું વ્યસન હતું, બીડીનું વ્યસન હતું બીડી છોડી દીધી, એક મહારાજે પછખાણ લેવરાવી દીધા, અને હવે તો બીડી સાંભળતી નથી, એવી દ્રઢતાથી છોડ્યું છે વ્યસન કે હવે વિચાર જ આવતો નથી. તો આવી રીતે બારમા ત્યાગ કરવાથી કેટલો લાભ થાય છે તમે કેમ એ વાતને મુખ્ય કરતા નથી, અને બાહ્ય ત્યાગને એટલું સમર્થન કરતા નથી, એટલી મહત્તા આપતા નથી એમ કરી. એને એ વખતે એમ લાગે કે બિલકુલ મને હવે બીડીનો વિકલ્પ થતો જ નથી ને, સહેજે નથી થતો એમ. પાછો હું પરાણે કાંઈ પરિણામનું દમન કરું છું એમ પણ નહીં. તો એ સમ્યક પ્રકાર હશે કે નહીં હોય, કે એ રીતે સમ્યક પ્રકારે પરિણામ બંધ થતા નથી, ટેમ્પરરી બંધ થાય છે, એવું મનોબળ થોડો ટાઈમ ચાલે છે, પછી પાછા સંયોગો બદલાઈ જાય છે, અને વળી પાછા રાગના પરિણામને વિષયની રુચિના પરિણામ ચાલુ થઈ જાય છે. નથી જ જાય તો એનું કારણ કે જાય ક્યાં, આ તો રોગ છે. પર વિષયની રુચિ એ જીવના પરિણામનો રોગ છે. એક જગ્યાએ ઓપરેશન કરીને બંધ કરો એટલે બીજી જગ્યાએ મોઢું કાઢે કાઢે ને કાઢે, કેમ કે રોગ છે. કદાચ થોડો ટાઈમ દબાયેલો રહે ને મોઢું ન દેખાય તો પણ આગળ જઈને મોઢું કાઢ્યા વિના રહેશે નહીં, આ તો કેન્સરથી ભયંકર છે. આ રોગ તો કેન્સરથી પણ ભયંકર છે, ભવરોગ થાય છે આનાથી. એટલે જેને અશુભ ભાવ છોડીને શુભ ભાવ કરતા શુભની રુચિ અને ધર્મ બુદ્ધિ થાય છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતા બુદ્ધિ છે તે જ નિશ્ચય અબ્રહ્મચર્યના પરિણામ છે. સૂક્ષ્મપણે નિશ્ચયથી અબ્રહ્મચર્યના પરિણામ ક્યાંથી ઉત્પન્ન થયા, કે શુભ અને અશુભ એવા વિકાર પરિણામમાં એકત્વ પ્રાપ્ત કર્યું ભાવથી, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી એકત્વ થઈ ગયું જ્યાં, એ દશાએ નિશ્ચય અબ્રહ્મચર્યના પરિણામ છે. પછી એ વિકાર ફાલી ફૂલીને પાંચેય ઇન્દ્રિયોના વિકારના પરિણામમાં સ્થૂળપણે પરિણમે છે. મૂળમાં વિભાવની, રાગની, વિકારની એકતા બુદ્ધિ એ જ અબ્રહ્મચર્યના પરિણામ છે, અને વિકાર રહિત શુદ્ધાત્મામાં પરિણામની એકતા તે જ બ્રહ્મ પરિણતિ છે, તે જ બ્રહ્મચર્યની પરિણતિ છે, એને જ પરમાર્થ બ્રહ્મચર્ય અથવા ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ કહેવામાં આવે છે. આ રીતે આજના દિવસ પૂરતું સંક્ષેપમાં ગુરુદેવશ્રીનું ઉત્તમ બ્રહ્મચર્ય ઉપરનું પ્રવચન છે. ચાલતો વિષય છે ગુરુદેવશ્રીના વચનામૃત, એમાં 62મું વચનામૃત ચાલે છે. વચનામૃત 62મું, પાનું 42મું. સમકીતિ આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. સમકીતિ કોઈ જુદી જ વસ્તુ છે. એટલે આ બોલની અંદર પૂજ્ય ગુરુદેવશ્રી સમ્યક દર્શનનું મહત્વ શું છે, એની મહાનતા શું છે એ દર્શાવે છે. સમકીત વિનાની ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે. જેટલી કોઈ ધર્મના નામે અને ધર્મના બાને જે કોઈ ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાનું મૂલ્ય કેટલું, કે સમ્યક દર્શન વગર એનું મૂલ્ય શૂન્ય છે. આત્મસિદ્ધિમાં આવ્યું, લયું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. શું થાય છે, આત્માને લાભ તો થતો નથી પણ વ્રત કર્યાનું અભિમાન થયા વિના રહેતું નથી. કેમ કે જીવ પર્યાય દ્રષ્ટિ છે, સંકેતના અભાવમાં જીવ પર્યાય દ્રષ્ટિ હોવાથી પર્યાયમાં જે ધર્મના નામે જે કોઈ શુભ ભાવને શુભ ક્રિયા થાય તો એમાં અહમપણું કેવી રીતે ન આવે એને, અથવા અહમપણું થતું એ કેવી રીતે રોકી શકે? એકત્વ છે, ત્યાં તો અહમપણાથી જ એકત્વ છે, એટલે એને જીવ રોકી શકતો નથી. માટે સર્વપ્રથમ તમામ પ્રકારની ક્રિયાને ગૌણ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો. આજે બપોરની ચર્ચામાં એવા વિષય ચાલ્યો હતો. સર્વ પ્રકારના યમ નિયમ આદિ કોઈ પણ પ્રકારના બાહ્ય ક્રિયામાં પુરુષાર્થને અને સમયને વ્યતીત નહીં કરતા, એટલે એને ગૌણ કરીને મુખ્યપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. શ્રીમદ રાજચંદ્રજીનું વચન હતું. ગુરુદેવ પણ એ કહે છે કે બધી ક્રિયાઓ એકડા વિનાના મીંડા જેવી છે. સંકેતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે. આ જે સંકેત અથવા સમ્યક દર્શન કહેવામાં આવે છે એનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. એટલું સૂક્ષ્મ છે કે માત્ર એ અનુભવ ગોચર છે, એ વાણી ગોચર પણ નથી. સમ્યક દર્શનનું સ્વરૂપ વાણી ગોચર નથી, એના આનુષંગિક પરિણામથી એને કહેવાય છે, પણ ખરેખર સંકેત વાચા ગોચર નથી. એવો એક શ્લોક છે પંચાધ્યાયમાં કે વાચામ અગોચરમ, વાચાને અગોચર હોવાથી એને કહેવાને સાંભળવાને કોઈ સમર્થ નથી. કોઈમાં સર્વજ્ઞની દિવ્ય ધ્વનિ આવી ગઈ. એવું સંકેતનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે, પણ એના આનુષંગિક પરિણામથી એને કહેવામાં આવે છે. મુખ્યપણે સાથે વર્તતા, સહચારી વર્તતા જે જ્ઞાનના પરિણામ, આનંદના પરિણામ, ચારિત્રના પરિણામ, સ્વરૂપાચરણના પરિણામ, એ દ્વારા એને કહેવામાં આવે છે. સમ્યક દર્શન એમ વાત આવે, પણ એનું જે સ્વરૂપ છે એ એટલું બધું સૂક્ષ્મ છે કે એને ભાષાથી અગોચર કહેવામાં આવ્યું છે. નામ આવે સમ્યક દર્શન એવું નામ આવે, પણ એનું જે સ્વરૂપ છે એ વ્યક્ત ભાષામાં થઈ શકે એવું નથી એમ છે. એનો એક શ્લોક છે. શ્રોતું ચ વક્તું ચ ન અધિકારિત્વાત્, એવો શબ્દ પડ્યો છે શ્લોકની અંદર. એને સાંભળવા અને કહેવાનો કોઈ અધિકારી નથી, એટલું બધું એ સૂક્ષ્મ છે. અને એટલા જ માટે સમ્યક દ્રષ્ટિ ઓળખવા પણ મુશ્કેલ પડે છે. એનું કારણ પણ એ છે કે સંકેતનું સ્વરૂપ છે એ સૂક્ષ્મ છે, એના આનુષંગિક પરિણામથી ઓળખાય છે, ખબર નથી પડતી એમ નથી. જ્ઞાનમાં એ જાણી શકાય છે, પણ ભાષામાં કહી શકાતું નથી, એટલી સૂક્ષ્મતા છે. સંકેતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે. હીરાની કિંમત હજારો રૂપિયા હોય છે, તેને પાછા પાડતા ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે. હીરાની જે રજ ઘંટી ઉપર, હીરાની ઘંટી ઉપર હીરો ઘસાય ત્યારે એમાંથી ઝીણો ફાઇન પાવડર નીકળે હીરાનો, એ હીરાની રજ છે. એ પણ તોલામાં વેચાતી નથી, એ પણ કેરેટમાં વેચાય છે. તોલામાં તો નથી વેચાતી, પણ ગ્રામમાં નથી વેચાતી. એની કિંમત પણ કેરેટમાં થાય છે. ગ્રામ એટલે કેરેટ એટલે એક ગ્રામનો સોમો ભાગ. તોલો છે એ તો એક ગ્રામ થી દસ અગિયાર ગણો છે. જે સોનું તોલામાં જોખાય છે, એ હવે જે ગ્રામમાં આવ્યું છે તો તોલાનો એક ગ્રામ છે એ અગિયારમો ભાગ છે, અને કેરેટ છે એક ગ્રામનો દસ સોમો ભાગ છે. એક ગ્રામ એટલું કેરેટ વજન ઓછું છે, અને હિસાબ તો સેન્ટ સુધીનો એટલે એના સોમા ભાગનો હિસાબ કરવામાં આવે છે, અને એને તોડવાના ઇલેક્ટ્રિકલ બેલેન્સ હોય છે. કેમ કે એ વસ્તુ કિંમતી છે. આ લૌકિક દ્રષ્ટાંત આપે છે ગુરુદેવ કે હીરાનો કિંમત હજારો રૂપિયા હોય, એની રજની કિંમત સેંકડો રૂપિયા થાય, તેમ સમકિત હીરાની કિંમત તો અમૂલ્ય છે. એ તો હજારોમાં, લાખોમાં, કરોડોમાં, અબજોમાં પણ થઈ શકે એવો નથી. અહીંયા કોઈ તર્ક કરી શકે એવું છે કે કોઈ સમકિત બહુ દરિદ્રી હોય તો શું? એક બાજુ તમે એમ કહો કે સમકિતની કિંમત કરોડો અબજોમાં ન થાય, અને છતાં કોઈ સમકિત દ્રષ્ટિ હોય અને દરિદ્ર હોય તો એનું શું સમજવું કે એ રીતે એની કિંમત નથી થતી? આ તો એક દ્રષ્ટાંત દેવાની વાત છે. બાકી તો શુદ્ધોપયોગમાં જે અવિષમ ઉપયોગ છે એના ચરણમાં રિદ્ધિ સિદ્ધિ બધી આળોટે છે. એને એની કાંઈ કિંમત નથી, એને રિદ્ધિ સિદ્ધિની કોઈ કિંમત નથી, એને સધનપણાની, શ્રીમંતાઈની, રાજાની કોઈ કિંમત નથી. એને એવું એક પરિણમનની અંદર મૂલ્યાંકન તદ્દન બદલાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. હા, ચૈતન્ય અને પૂજ્ય જળના ત્રાજવા જુદા છે. જળના દ્રષ્ટાંત જળના દેવા પડે છે, કાંઈક ખ્યાલ આવે એટલા માટે. પૂરો ખ્યાલ તો ન આવે પણ કાંઈક ખ્યાલ આવે એટલા માટે દાખલા દેવા પડે છે. બાકી ચેતનને હારે પૂતગળને સરખાવી શકાય એવું નથી. એ વસ્તુ જ અનુપમ છે, નિરુપમ વસ્તુ છે, જેની ઉપમા ન આપી શકાય એવી વસ્તુ છે, જેની સરખામણી ન કરી શકાય એવી એ વસ્તુ છે. તેમ સમકિત હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો કલ્યાણ થઈ જશે, પણ તે ન મળ્યો તો પણ સમકિત એ કાંઈક જુદી જ વસ્તુ છે એમ તેનું મહાત્મ્ય સમજાય, અને તે મેળવવાની તાલાવેલી રૂપે રજ ઉપજે તે પણ ઘણો લાભ આપે છે. શું કહ્યું કે સમકિત હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો કલ્યાણ થઈ જશે. કેવું કલ્યાણ થઈ જશે? સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત. જો માણસ મરવા પડે અને કોઈ એને જીવાડી દે, અરે થોડુંક જીવન લંબાવી દે તો, કે તમે કયો આપો ભાઈ સાહેબ, મારું જીવન લંબાવી દો તો તમે કયો આપો? કાંઈ જીવનની કિંમત કોઈ મૂલ્યથી મળે છે ખરી? કોઈ રાજા કોઈ શ્રીમંત એની બધી સંપત્તિ આપે તો એનું આયુષ્ય કોઈ વધારીને લંબાવી દે ખરું? ન થઈ શકે. પણ એ મરણ જ ન થાય અને કાયમ માટે જીવંતપણું રહી જાય એવી કોઈ દવા હોય, એવી કોઈ ચીજ હોય તો તે સમ્યક દર્શન છે. એનું મૂલ્ય ક્યાંય શેમાં કરી શકાશે? કઈ ચીજથી એનું મૂલ્ય કરી શકાય છે? કે એવી જગતમાં કોઈ ચીજ નથી કે જેનું જેથી એનું મૂલ્ય આંકી શકાય. એટલે સમકિત હીરો મળ્યો તો કલ્યાણ થઈ જશે, પણ તે ન મળ્યો તો પણ સમકિત એ કાંઈક જુદી વસ્તુ છે. આ વાત સાંભળતા ભલે સમકિત ન મળ્યું હોય પણ એ કોઈ ચીજ જુદી છે એવો એક અભિપ્રાય, એવો એક એનો મહિમા ઘર કરી જાય, અને એ મહિમા ઘર કરે તો એની તાલાવેલી લાગે. એ તાલાવેલી લાગે પહેલા આયુષ પૂરું થાય ને સમકિત ન પ્રાપ્ત થયું હોય તો પણ એ ઘણો લાભ આપે છે. કેમ કે બીજા ભાવમાં એ સંસ્કાર એને કામમાં આવે છે. એવા ઘણા ધર્માત્માઓ છે કે જે સંસ્કાર લઈને આવ્યા અને અહીંયા સમ્યક દર્શન પામ્યા. તો એમણે પૂર્વ તૈયારી ત્યાં કરી લીધી. સમ્યક દર્શનનો, આત્મદર્શનનો ત્યાં મહિમા આવેલો, અધ્યાત્મ તત્વનો મહિમા ત્યાં આવેલો, અને એના સંસ્કાર રહી ગયા. બીજા ભાવમાં એમાંથી અંકુર ફૂટ્યા વિના રહેતો નથી, એમાંથી અંકુર ફૂટે છે. ઊંડા સંસ્કારમાં શું છે કે સંસ્કાર એ સ્વરૂપની રુચિના કાળમાં ઊંડા સંસ્કાર પડે છે. આ સિવાય સંસ્કાર પ્રાપ્તિના બીજા કોઈ પરિણામ નથી. જે સંસ્કાર જીવને સ્વરૂપના સંસ્કાર પડે છે એ એકમાત્ર સ્વરૂપની રુચિના કારણે, સ્વરૂપ રુચિ પ્રવૃત્તિ હોય, અત્યંત સ્વરૂપની રુચિ ઉગ્રપણે થઈ જાય ત્યારે સંસ્કાર પડી જાય છે. આપણે સ્વાધ્યાયમાં એ વિષય ઘણી વાર ચર્ચીએ છીએ, રોજના નિત્ય સ્વાધ્યાયમાં, કે એના બે તબક્કા છે અથવા બે પ્રકાર છે રુચિના, એક અવ્યક્ત રુચિ અને એક વ્યક્ત રુચિ. તો જ્યારે અવ્યક્ત રુચિથી સંસ્કાર પડે છે જીવને, ત્યારે એ જીવને પણ ખબર નથી હોતી કે મારા આત્મામાં સંસ્કાર પડી ગયા છે. પણ એ સંસ્કાર પડ્યા હોય છે, એ સંસ્કાર ધ્રુવ તત્વ ના હોવાથી, શાશ્વત તત્વ ના હોવાથી એ સંસ્કાર કદી નિર્મૂળ થતા નથી. ગમે એટલો પ્રચુર વિભાવમાં ચાલ્યો જાય, ભવ ભવાંતરમાં થઈને ચાલ્યો જાય, નરકાદિગતિમાં ચાલ્યો જાય, તો પણ ત્યાં સંસ્કાર ઉગી નીકળે. કે જ્યાં કોઈ સમ્યક દર્શનના પ્રત્યક્ષ યોગ નથી એવી જગ્યાએ પણ સમ્યક દર્શન થવાનું કારણ આ છે કે જીવે સંસ્કાર લીધેલા છે. ધ્રુવ આત્માના સંસ્કાર ધ્રુવ છે, એ નિર્મૂળ નિર્મૂળ કદાપિ નિર્મૂળ થતા નથી. એક અવ્યક્ત રુચિથી પડે, એને અવ્યક્ત રુચિ કહે છે, અને એક સ્વરૂપના યથાર્થ નિર્ણયપૂર્વક અનંત ગુણ નિધાનનો ભાવ ભાષણ થાય ત્યારે જે ગુણની અનન્ય રુચિ પ્રગટે છે એ વખતે સંસ્કાર અવશ્ય પડે છે. અને એ સંસ્કાર અવશ્ય પડે છે એમાં એને શંકા રહેતી નથી, કેમ કે ઘણી જાગૃતિ છે ત્યાં એને શંકા જ નથી કે હવે મને મારા સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, અનુભવ નહીં થાય, એ વાત એને શંકામાં પણ નથી રહેતી. તો સંસ્કારનો તો શંકા રહેવાનો પ્રશ્ન જ રહેતો નથી. એ જગ્યાના જે સંસ્કાર છે એ સંસ્કાર પણ જો સ્વરૂપ પ્રાપ્તિ પહેલા દેહાંત થયો હોય તો બીજા ભાવમાં કામ આવી જાય છે, નહીંતર એવા સંસ્કાર તો બહુ થોડા સમયમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરાવનારા છે, કેમ કે એ તો સમ્યક સન્મુખની દશા શરૂ થઈ ગઈ છે. અને એ સમ્યક સન્મુખની દશા મંદ પુરુષાર્થવાળાને માંડ 6 મહિના લાગે છે, તીવ્ર પુરુષાર્થવાળા તો કલાકોની અંદર કામ સાધી લીએ છે, કલાકોની અંદર એવી પરિસ્થિતિ હોય છે. એનો દ્રષ્ટાંત છે પ્રગટ આપણી પાસે, ન્યાલચંદ્રજી સુગાની થયા, ગુરુદેવ પાસે પહેલું વહેલું પ્રવચન સાંભળ્યું અને સંસ્કાર લઈ લીધા, સમ્યક સન્મુખની દશામાં આવી ગયા. 24 કલાકમાં તો ધ્યાનસ્થ દશામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. એ પુરુષાર્થની તેજ ગતિનો પ્રગટ ઉદાહરણરૂપ દાખલો છે આપણી સામે. મંદ ગતિમાં કોઈને દિવસો લાગે છે તો કોઈને 2-4 મહિના લાગી જાય છે, 6 મહિના તો એની છેલ્લી હદ છે. એટલે આચાર્ય મહારાજે કહે છે, એક 6 મહિના તો કુતૂહલ થઈને કૌતૂહલી સન મરીને પણ થો કુતૂહલ કર, એ 6 મહિના એટલા માટે કહે છે. આ સ્વરૂપ નિષ્ઠાના સંસ્કાર સંસ્કાર તો બે સંસ્કાર જ છે ના, એટલે શું છે કે એમાં કાળ ઓછો છે, સ્વરૂપ પ્રાપ્તિ નો કાળ ઓછો છે. જે યથાર્થ નિશ્ચયના કાળમાં સંસ્કાર પડે છે એમાં સ્વરૂપ પ્રાપ્તિનો કાળ ઓછો લાગે છે, જ્યારે આમાં કાળ લાગી જાય છે. કોઈને તે ભાવમાં પણ પ્રાપ્ત થાય છે, કોઈને ભાવાંતરમાં પણ પ્રાપ્ત થાય છે, એટલી વાત છે. ભાવાંતરમાં જ પ્રાપ્ત થાય એવો નિયમ નથી, તે ભાવમાં પણ થઈ શકે છે, એવું એ ભાવમાં ન જ થાય એવો કોઈ નિયમ નથી. સંસ્કારનો વિષય માત્ર જાણવાનો છે, એથી વધારે એના ઉપર વજન દેવાનો એ વિષય નથી. કે સંસ્કાર પડી જાય તો સારું, સંસ્કાર પડી જાય તો સારું, એટલે પહેલેથી જ એની શિથિલતા એવી છે કે સમ્યક દર્શન તો હું લઈ શકું એમ છું નહીં. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું મારું ગજું નથી, હવે એક સંસ્કાર પડી જાય તો સારું. એવા જીવને સંસ્કાર પડતા નથી, બહુ ચોખ્ખી વાત છે કે એને તો સંસ્કાર પડતા નથી. જેને તીવ્ર પ્રાપ્ત કરવું જ છે એવી તાલા અહીંયા કહ્યું ને ચાલતા વિષયમાં કે સંકિત ન મળે તો એનું મહાત્મા આવે, એને મહાત્મા આવ્યા પછી તાલાવેલી લાગે તો એ રજ છે, એને તો એની કિંમત પણ ઘણી છે, એ પણ એને લાભ આપે છે. એટલે ભાવિમાં એ પરમાર્થ સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત થાય છે, એટલી વાત છે. હવે કહે છે કે જાણપણું તે જ્ઞાન નથી, સત્શાસ્ત્રો વાંચીને સાંભળીને આ વિષયનું જે કાંઈ જાણપણું થાય છે, માહિતી જ્ઞાન જેને કહે છે, ખબર પડે આ વાત આમ છે, આ વાત આમ છે, ફલાણું આમ છે, ઢૂંઢણું આમ, એ જ્ઞાનનું સ્વરૂપ નથી ને એવું કોઈ જ્ઞાન ખરેખર એને માનવું જોઈએ નહીં. એટલા માટે એ વાતનું સ્પષ્ટીકરણ ગુરુદેવ કરે છે કે એવું જાણપણું થયા પછી જ્ઞાન થયું હોવાનું માની લેવામાં આવે છે, માટે એનો નિષેધ કરે છે કે જાણપણું એ કોઈ જ્ઞાન નથી. નહીંતર ગડબડ થાય છે, જાણપણું થાય એટલે માને કે જ્ઞાન થઈ ગયું, એ કોઈ જ્ઞાન નથી. જ્ઞાન જુદી ચીજ છે, જાણપણું જુદી ચીજ છે. સંકેત સહિત જાણપણું તે જ જ્ઞાન છે, સંકેત સહિતનું જ્ઞાન એને આંક આપ્યો જ્ઞાનનો, બાકી સંકેત વગરનું જાણપણું એનું નામ જ અજ્ઞાન પાડ્યું છે, એનું નામ જ્ઞાન નહીં પણ અજ્ઞાન સમજવું એમ કે છે. સમ્યક સહિત જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન હોવાથી એનું જેટલું જાણપણું છે તે યથાર્થ છે, તે જ્ઞાન યથા સ્વરૂપને સાધનારું જ્ઞાન હોવાથી, અને સિવાય બીજું જ્ઞાનમાં આવે તો એને ગૌણ કરીને છોડનારું હોવાથી એ જ્ઞાન તે જ્ઞાન છે. એ પહેલાં તો પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનને પૂરી ખબર નથી પડતી કે આ મારા પ્રયોજનનો વિષય છે કે આ મારા અપ્રયોજનનો વિષય છે, એનો એને ખ્યાલ રહેતો નથી. એટલે અપ્રયોજનભૂત વિષયમાં ફસાયેલું જ્ઞાન રહે છે, પ્રયોજનભૂત વિષયમાં એ કામ કરી શકતું નથી, એટલે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. સંકેત સહિત જાણપણું તેજ જ્ઞાન છે, અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સંકેત ન હોય તો તે અજ્ઞાન છે. ગણધર દેવના રચેલા જે 12 અંગ છે એ 12 અંગમાં 11 અંગ ને 14 પૂર્વમાં 12મું અંગ છે, 12મા અંગ ને 14 પૂર્વ છે, તો 11 અને 9 પૂર્વ સુધીનું ઉત્કૃષ્ટ જાણપણું થાય, કંઠાગ્રે કંઠસ્થ થઈ જાય. લ્યો, આ લબ્ધિ સિવાય ન થાય, કોઈ આયુષમાં ભણવાની ચીજ નથી. એવી લબ્ધિ તપશ્ચર્યા કરે, બીજું કરે, અજ્ઞાન ભાવે બધું સાધના કરી, જ્ઞાનનો ક્ષોભ સમૃદ્ધિને 11 અને 9 પૂર્વ કંઠાગ્રે થાય. અત્યારે તો એના લાખમાં ભાગનું કોઈને જ્ઞાન નથી, છતાં સંકિત થઈ શકે અત્યારે. માટે જ્ઞાનની વિશાળતા સાથે સંકિતને સંબંધ નથી. 3 ઇંચનું તો કેટલું ઓછું હોય છે, બિડાયેલું હોય છે. હા, 12 અંગ માં આખું શ્રુત છે. ભગવાનનું જે કેવળ જ્ઞાન છે, એ કેવળ જ્ઞાનમાં ત્રણેય કાળના પદાર્થો, ત્રણેય લોકના પદાર્થો અને ત્રણેય કાળના પર્યાયો સહિત તેના અનંત ગુણધર્મો સહિત જ્ઞાનમાં આવે છે. એથી અનંતમય ભાગે દિવ્ય ધ્વનિમાં એનું વર્ણન આવે છે. એથી અનંતમય ભાગે ગણધરદેવ જે 12 અંગની ગૂંથણી કરે છે, એથી દિવ્ય ધ્વનિના અનંતમાં ભાગે જ્ઞાન છે. તો પણ એ જ્ઞાન ઘણું વિશાળ છે. એક પહેલા અંગના, આ 4 અંગના 51,000 થી વધુ શ્લોક છે. જાજેરા એટલે વધુ શ્લોક છે, આ ગુરુદેવ કહેતા. પછી બધા ડબલ ડબલ લેવા, બીજું જે અંગ છે એના એથી ડબલ, ત્રીજાના એથી ડબલ, ચોથાના એથી ડબલ, પાંચમાના એથી ડબલ, શું અબજોની સંખ્યા થઈ જાય. 12મે પહોંચો ત્યાં શું, તો એમાં 11, એમાં ઘણું એટલું બધું એ વિશાળ છે. કોઈ ભણવા બેસે તો એનું આયુષ ટૂંકું પડે. પણ કોઈ કોઈ જીવોને અજ્ઞાન દશામાં પણ એવી કશાયની મંદતાથી તપશ્ચર્યા આદિ કરેલી હોય તો ઉઘાડ વધી જાય છે. અને 11 અને 9 પૂર્વ સુધીનું એને કંઠસ્થ સ્મૃતિરૂપ જ્ઞાન, જાણપણારૂપ જ્ઞાન થાય. હવે સંકિતની કિંમત એટલી છે કે એટલું વિશાળ જ્ઞાન થયું હોય તો સમ્યક દર્શન વગરનું એ જ્ઞાન અજ્ઞાન છે. શું કહ્યું?
અજ્ઞાન.
કેમ કે એકડા એકડા વગરના મીંડા બધા છે, ગમે એટલા હોય ને. લાખ મીંડા હોય તો એની કિંમત કેટલી? 1 મીંડા જેટલી. એટલે એ જ્ઞાનને અહીંયા કાંઈ કિંમત આપવામાં આવતી નથી. 11 અંગ કંઠાગ્રે હોય પણ સંકિત ન હોય તો તે અજ્ઞાન છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સંકિત માનીને બેઠા છે. સંપ્રદાયની અંદર એમ માને છે, મોટાભાગના તો એમ માની બેઠા છે કે આપણે જૈન કુળમાં જન્મને માટે આપણે સંકિતી તો છીએ. હવે આપણે ચારિત્ર લેવું જોઈએ, માટે આપણે વ્રત લેવાનું શરૂ કરીએ, પછખાણ શરૂ કરીએ, પ્રતિજ્ઞાઓ શરૂ કરીએ, એટલે આપણને ચારિત્ર શરૂ થઈ જાય. બાકી સંકિતી તો આપણે છીએ. તો વળી કોઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને સંકિત માને છે, કોઈ નવતત્વના રાગની શ્રદ્ધાને પણ સંકિત માને છે, એમ સૌ સૌનું કોઈ શાસ્ત્રના જાણપણાને પણ સંકિત માને છે, એમ સૌ સૌનું કોઈ પોતપોતાના ઘરનું સંકિત માનીને બેઠા છે એમ કે છે. ત્યાં સમ્યક દર્શનનું નામ નિશાન પણ નથી. સંકિતીને તો મોક્ષના અનંત અતિન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમ્યક દ્રષ્ટિને તો સમ્યક દર્શનના કાળમાં મોક્ષ પર્યાયમાં એટલે સિદ્ધ દશામાં જે અનંત અતિન્દ્રિય આનંદ સુખ પ્રગટ થાય છે, એનો સેમ્પલ એટલે એ જાતિનો સુખ, એ જાતિનો આનંદ એને પ્રાપ્ત થાય છે, એટલે અનુભવ થાય છે. કે જેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસન પણ હળેલા તરણા જેવા લાગે. આ જગતમાં લોકોને પુણ્યનો મહિમા છે, પુણ્યના પુણ્યવંતનો મહિમા છે, પુણ્યના ફળનો મહિમા છે. એટલે એ જે લક્ષ્મી પૈસા ઝવેરાત, પદવી એ બધાને લોકો નમે છે. એ તો પૂર્ણ અહીંયા દર્શન નથી ને, અહીંયા તો હવે આ ડેટ ભંગી હોય, શિડ્યુલ કાસ્ટમાં હોય તો પણ મિનિસ્ટર થઈને બેઠા હોય દિલ્હીની ગાદી ઉપર. જાય એને લાયસન્સ લેવું હોય તો શું કરે? હે સાહેબ 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 એના પટાવાળાને સલામ ભરે, એને તો ભરે પણ એના પટાવાળાને સલામ ભરે, ત્યારે ઓનો ચિઠ્ઠી અંદર પહોંચાડે. એવા હીન પુણ્ય અત્યારે તો લોકોના હીન પુણ્ય ઘણા છે. એટલે છતાં પણ જગતમાં લૌકિક દ્રષ્ટિમાં પુણ્યની મોટાઈ છે અને લોકો પુણ્યને નમે છે. અહીંયા એમ કહે છે કે એની કોઈ કિંમત નથી. શું? એમાં સુખ નથી પણ એમાં દુઃખ છે એમ કહે છે. ક્યારે? કે સમ્યક દર્શનમાં મોક્ષના વાનગી રૂપ જે અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, ત્યારે એ સુખના અનુભવના જ્ઞાન પાસે જગતના તમામ પુણ્યના ફળમાં જે સુખની કલ્પના છે એ દુઃખમાં ફેરવાઈ જાય છે. એ સુખની કલ્પનાને સમજી લે છે કે આ દુઃખ હતું, ત્યારે એનું સ્વરૂપ પાસે છે, સુખનું સ્વરૂપ પણ અનુભવાય છે અને દુઃખના સ્વરૂપનું જ્ઞાન પણ ત્યારે જ થાય છે. આજે બપોરે ચર્ચામાં એક વિષય ચાલ્યો કે મિથ્યાત્વ અવસ્થામાં અનંત દુઃખ છે એમ કહે છે ગુરુદેવ સર. તો ઘણી વાર પ્રવચનમાં કહેતા, શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ વાત છે. હવે અનંત દુઃખ છે ને અમને તો કઈ દેખાતું નથી, દૂધપાક પૂરીનું જમણ હોય, કાલ શેનું મેનુ છે ખબર નથી, પણ ભાઈ કઈક એવું જમણ હોય તો એને એમ થાય કે વાહ બહુ આનંદથી ખાય છે, સુખી થઈ ગયો. શું? ખાતા ખાતા જાણે સુખી થઈ ગયો. એ ખીર હારી ખાય ત્યાં સુખી થઈ ગયો એવું લાગે. હવે અનંત દુઃખ છે એ વખતે, એ તો અશુભ ભાવ છે, એ વખતે તો તીવ્ર દુઃખ છે. પણ કોઈ પણ મંદ રાગ હોય તો પણ એના એકત્વમાં અનંત દુઃખ છે. એક સમયની પર્યાયમાં એકત્વ કરે છે શાશ્વત એવો આત્મા, એ અનંત દુઃખમાં એ વખતે પરિણમે છે. પણ ખબર પડતી નથી એનું શું કરવું. જરાક આકુળતા થાય, ધાર્યું ન થાય તો તરત ખબર પડે કે આણે મને દુઃખ દીધું. અથવા કોઈ મેણો ટોણો મારે અપમાન કરે ત્યારે એને એમ થઈ જાય કે મને આને દુઃખ દીધું, કેમ કે આકુળતા તીવ્ર થાય છે. પણ આ દર્શન મોહનું મિથ્યાતનું અનંત દુઃખ છે એ કેમ નથી દેખાતું, કેમ એ લાગતું નથી, એ અનુભવમાં આવતું નથી? તો કે દુઃખ તો અનુભવનો વિષય છે. એટલે ભગવાન તો એમ કહે છે કે તને અનુભવાય છે પણ તને ખબર પડતી નથી, કેમ કે તું બેભાન છો એ વિષયમાં, તું બેભાન છો એટલે તને ખબર પડતી નથી. જેમ બેભાન માણસને કોઈ મારે તો ખબર પડતી નથી, કોઈ છરી મારે તો ખબર ન પડે. બેભાન અવસ્થામાં કોઈ છરી મારી દે તો ખબર ન પડે. અને એમ આ અનંત દુઃખની બાબતમાં જીવ પોતે બેભાન છે માટે એને ખબર પડતી નથી. એટલે અનંત દુઃખ નથી એમ નથી, છે ખરું. અને ન્યાયથી તો સમજી શકાય એવું છે. ન્યાય આપણે લીધો કે એક માણસને એના એક તૃતીયાંશ ભાગની ખેતરની પેટી બનાવીને પૂરી દેવામાં આવે, એક ફૂટ પહોળી અને બે ફૂટ લાંબી એવી પેટીમાં એને ઠાંસીને હાથ પગ બાંધીને સરખી રીતે સંકોચાવીને પૂરી દેવામાં આવે તો એટલો બધો દુઃખી થાય કે આ કેવી રીતે એટલી બધી એને પાઇપમાં ઉતારી દેલી ને, અડધા ફૂટ પોણા ફૂટ ડાયામીટરનો પાઇપ હોય ને ખબા ફૂટનું શરીર હોય, ઠાંસીને અંદર ઉતારી દે ધક્કા મારી મારીને દોરડેથી બાંધી બાંધીને, કેવો દુઃખી થાય. થોડીક સંકળાશ આવે તો એને કેટલું દુઃખ થાય ન્યાયથી સમજી શકાય છે. તો જે ત્રિકાળ શાશ્વત હયાતી ધરાવનાર છે એ એક સમયની પર્યાયમાં અનંતના ભાગમાં પકડાય છે અને બંધાય છે. ઓલો બંધાય છે એક તૃતીયાંશમાં કે એક દ્વિતીયાંશમાં, આ એના અનંતમાં ભાગમાં બંધાય છે, બદ્ધ થઈ જાય છે, પ્રતિબદ્ધ થાય છે. તો કેટલું દુઃખ થાય એને? અનંત દુઃખ થાય. પણ એને પોતાને એ વિષયનું બેભાનપણું હોવાથી એને ખબર પડતી નથી ને ટેવાઈ ગયો છે. એવા દુઃખથી પાછો એ ટેવાઈ ગયો છે ને ટેવાઈને સહન કરવી એ એની શક્તિ પણ એના સમર્થ સહન કરવાના અનંત સામર્થ્યને દર્શાવે છે. નહીતર એટલું બધું અનંતકાળથી દુઃખ ક્યાંથી સહન કરે? અનંતકાળથી આટલું દુઃખ સહન કરે છે તો પણ એને કાંઈ લાગતું નથી તો એની સહન કરવાની શક્તિ કેટલી? હે, જેમ કોઈ કહે છે ને કે ભાઈ રીઢો ચોર હોય ને એને થાણે લઈ જાય તો બે ચાર પોલીસો મારે એને, એક પોલીસ મારે તો એને કંઈ ખબર જ ન પડે, એને મચ્છરા ઉડવા જેવું લાગે કે મચ્છરા ઉડાડે છે. બે ચાર ભેગા થઈને એને મારે પહેલવાન જેવા પોલીસ, અને તોય તે એને મારમાંથી છૂટે એટલે જાણે કાંઈ થયું જ નથી, કાંઈ વાગ્યું જ નથી એમ લાગે એને. આ માર ખાઈ ખાઈને રીઢો થઈ ગયો હોય છે ને એની સહન કરવાની શક્તિ હારામાણાને તો એક ગળદો કે એક પાટું મારે તોય તે એની પાળી ભાંગી જાય, શું કાટકું ભાંગી જાય. એમ આ જીવ દુઃખથી રીઢો થઈ ગયો છે એટલી એની સહન કરવાની શક્તિ છે. દુઃખનો માર સહન કરવાની આ શક્તિ છે. શક્તિનો વિચાર કરે તો ઘણી ખબર પડે એવું છે કે આની શક્તિ કેટલી. અનંત કાળથી અનંત દુઃખ સહન કરે છે. એ દુઃખ જ્યારે લાગે, એ દુઃખ સમજાય, લાગીને સમજાય, ભાસીને સમજાય, તો દુઃખથી છૂટવાનો ખરેખર પ્રયત્ન કરે. જ્યાં સુધી એ સમજાય નહીં ને લાગે નહીં ત્યાં સુધી એક હારી ડાળ ખરે ને હારી શાક બને, એક ચીજ હારી જ્યાં સંયોગ થઈ જાય ત્યાં રાજીના રેડ થઈ જાય. પાછો એક થોડુંક અરે કોક બે શબ્દો હારા કે ને માન આપી દે ને ત્યાં આખે આખો વેચાઈ જાય. આવી જીવની દીનપણાની સ્થિતિ છે. એટલો દીન થાય છે, મહાન છે તો પણ એટલો દીન થઈને ફરે છે. એમાં પણ એ દુઃખી છે ત્યારે પણ એ પોતાની કલ્પનાથી સુખ માને છે તો પણ એ ઘણો દુઃખી છે, અનંતો દુઃખી છે. આ મિથ્યાત્મની મંદતાના કાળમાં એ ખ્યાલ આવે છે. જ્યારે દર્શનમું ભાવ દર્શનમું મંદ થાય છે કોઈ પણ મુમુક્ષુ જીવને, ત્યારે એ મુમુક્ષુની ભૂમિકામાં એ ભૂમિકાનું જ્ઞાન નિર્મળતાને પ્રાપ્ત કરે છે, અને એ નિર્મળતામાં એ દુઃખ એને ભાસે છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ ભાસે છે, વિકલ્પ માત્ર દુઃખરૂપ ભાસે છે. એમાં દુઃખ છે એટલે ભાસે છે, અને એમાં એકત્વ થાય છે અને પોસાતું નથી, એટલે અહીંયાથી છૂટા પડવાનો પ્રયત્ન કરે છે. એ મુમુક્ષુની ભેદ જ્ઞાનની જે દશા છે, ભેદ જ્ઞાનનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થના કાળમાં એ સ્થિતિ બધી ઊભી થાય છે. પણ જ્યાં સુધી દુઃખ લાગે નહીં ત્યાં સુધી જીવ અહીંયાથી છૂટવાનો સહજ પ્રયત્ન કરે નહીં. દાજે તો આગો ખસે, દાજે નહીં તો આગો ક્યાંથી ખસે? આ સીધી સમજાવી વાત છે. તો એ વધારે ધીટ થઈ ગયો એમ સમજવું જોઈએ. એટલે તો હું કહ્યું ને કે પ્રજ્ઞા છીણી ક્યાં નાખવી, કે રાગ અને જ્ઞાનની સંધિ છે એ સાંધમાં પટકવી. પણ સાંધ દેખાતી નથી, પટકે ક્યાં? આ પરિસ્થિતિ છે. એ એક મુમુક્ષુની ભૂમિકા છે, જેમાં ભલે જ્ઞાનનો ઉઘાડ અત્યંત અલ્પ હોય, ઘણો ઓછો હોય, સંગની પંચેન્દ્રિય હોય પણ ઉઘાડ ઘણો ઓછો હોય, પણ જો દર્શનોની મંદતા થાય, રાગ રસ ઘટેલો હોય, ચારિત્ર મોહમાં પણ રાગ રસ ઘટેલો અવશ્ય, સાથે સાથે અવિનાભ આવે છે ઘટે જ, ત્યારે એના જ્ઞાનમાંથી જે મળ છે એ મળ છે એ ઘટે છે. મળ ઘટવાથી જે નિર્મળતા છે ભૂમિકાની, એ ભૂમિકામાં એ વસ્તુ દેખાય છે. ત્યારે એને તાત્વિકપણે દુઃખનું સ્વરૂપ ભાસે છે, અને ત્યારે એના જ જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ ભાસે છે. નહીતર જ્ઞાનને જ્ઞાન સ્વભાવ નથી ભાસતો. આ એક મોટી વિટંબણા છે, કે જ્ઞાનને પોતાનો સ્વભાવ નથી ભાસતો. જો જ્ઞાનને પોતાનો સ્વભાવ ભાસે તો એનો અનુભવ થયા વિના રહે નહીં. એ જ સમ્યક સન્મુખ પણ છે. એટલે તો અંશે રાગનો અભાવ કરીને યથાર્થ નિર્ણય થાય છે એ વાત ગુરુદેવશ્રીએ 144 ગાથાના પ્રવચનમાં કહી. આજથી 45 વર્ષ પહેલા આ વાત કરી છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ વાત શ્રીમદજીએ કરી. અને રાગનો અંશે અભાવ કરીને યથાર્થ નિર્ણય થાય છે જ્ઞાનમાં એ વાત ગુરુદેવશ્રીએ કરી. બંને વાત એક જ છે. પરમાર્થના વિષયમાં કોઈ ધર્માત્મા જુદા પડતા નથી. શબ્દો જુદા છે, શૈલી જુદી છે, છતાં એ બંનેનો વાચ્ય તો એક જ છે. વાચ્ય બે નથી. વાચક શબ્દો જુદા છે, એની કહેવાની રીત પદ્ધતિ અને શૈલી જુદી છે. વિષય તો એક જ પ્રતિપાદન કરે છે. કહે છે કે એ વાનગી છે એ સંકિતના કાળમાં પ્રાપ્ત થાય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમાં ભાગે હોવા છતાં અનંત છે. વળી પાછી બીજી વાત કાઢી આમાંથી કે આ જે વાનગી છે સુખની વાનગી છે એ સિદ્ધ દશામાં જે સુખ છે એની જાતનું છે, એની ક્વોલિટીનું છે. પણ તારતમ્યતાનો જથ્થો ક્વોન્ટિટી તારતમ્યતાથી જોવામાં આવે તો અનંતમાં ભાગે છે. અને એ રીતે એનો અંશ અનંતમાં ભાગનો હોવા છતાં એ પોતે અનંત છે પાછો એમ કે છે. આ કેવી રીતે? આ વિચારણીય વિષય છે કે અનંતમાં ભાગે રહેલું સુખ અનંત કેવી રીતે અહીંયા કહેવું કે એ સુખને જગતના અનંત પદાર્થોમાંથી કોઈ પદાર્થ એને મિટાવી શકે નહીં. એટલું એનું સામર્થ્ય અનંત છે. એ સુખમાં કેવું સામર્થ્ય છે કે અનંત દુઃખને મટાડવાનું સામર્થ્ય હોવાથી તે અનંત છે. અનંત ભવ ભ્રમણના નાશનું કારણ હોવાથી તે અનંત છે. અને અનંત પદાર્થો ઉપર એનો વિજય હોવાથી કોઈ પદાર્થ એને મટાડતું ને હાનિ નહીં કરી શકતું હોવાથી એને નાશ નહીં કરી શકતું હોવાથી એ પોતે પણ અનંત છે. એમાં પણ એ જાતની અનંતતા છે, અમેયતા છે. અમેય છે, અનંત છે, અમેય છે, અપરિમિત છે એમ કહેવામાં આવે છે. એ રીતે એ ભલે 1 સેકન્ડના 5 સેકન્ડથી પણ ઓછા ભાગમાં એનો અનુભવ હોવા છતાં એનું સામર્થ્ય છે તે અનંત છે. અનંત ભવ ભ્રમણનો નાશ કરનારું છે. અને અનંતકાળના અનંત પ્રકારના જે કોઈ વિભાવો છે એના ઉપર વિજય મેળવનારો હોવાથી ત્યારે ખરેખર જૈનત્વ પ્રાપ્ત થયું છે. ખરેખર ત્યારે જીવ જૈન થયો છે. આમ તો કરણલબ્ધિમાં કર્ણાનુયોગના સિદ્ધાંતે તો કરણલબ્ધિમાં જૈન થઈ ગયો છે. પણ અધ્યાત્મમાં કરણલબ્ધિનો વિષય નથી, એ તો ગણિતાનુયોગનો વિષય છે. એટલે ત્યાં સમ્યક દર્શન અને સ્વાનુભવ થાય ત્યારે એણે સમ્યક પ્રકારે વિજય મેળવ્યો હોવાથી એને જૈન કહેવામાં આવે છે. ત્યાં સુધી જૈન નથી પણ અજૈન છે. થોડું કઠોર લાગે એવો શબ્દ છે. અમે જૈનના કુળમાં જૈનમાં, પણ તમે તો પાછા દિગંબર અને તમે અમને અજૈન કયો. તમે અજૈન હશો અમે તો કાંઈ નથી એમ કહી દઈએ. શું કે તમે હશો ભાઈ અજૈન, અમે તો કાંઈ નથી, અમારા તો બાપ દાદા બધા જૈન જ છે એટલે અમે જૈન છીએ. ગુરુદેવ એની ના પાડે છે, આચાર્ય દેવ એની ના પાડે છે. પર્યાય મુંડાહા પર સમયા પ્રવચન સાર. પ્રવચન સારનું આ સિદ્ધાંત સૂત્ર છે કે જે પર્યાયમાં એકત્વ પામીને મિથ્યાત્વ અવસ્થામાં પ્રણમી રહ્યો છે તે જીવને પર સમય એટલે પરમત વાળો કહેવામાં આવે છે, એને સ્વ સમય એટલે જૈન મત વાળો ગણાતો નથી. આ સૂત્ર છે. જો કે કડવું લાગે, એ કડવું લગાડવા જેવું નથી. આ તો વિતરાગના વચનામૃત છે, પરમ શાંત રસના મૂળ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ. કોને કડવા લાગે છે? જે કાયર છે, પુરુષાર્થહીન છે, જે અપાત્ર છે, એને કડવા લાગે છે. સુપાત્ર જીવને તો એ મીઠા મધુર લાગે છે, અમૃત લાગે છે. નિશ્ચયની વાણી જરા આખરી લાગેલી હોય છે, પણ એ નિશ્ચય વાણી પાત્ર જીવને બહુ મીઠી લાગે છે, એને રૂચે છે, અને એની રૂચિમાં એ આગળ વધે છે. એ વચનોના નિમિત્તે જ્યારે બીજાને એમ લાગે છે કે અરે આ તો મારા દૂર નાના દોષને મોટો કહે છે, હું તો જૈન કુળમાં જન્મોને મને અજૈન કહે છે, એને ખરાબ લાગી જાય છે. પણ એ ખરાબ લગાડવા જેવું એવો ઓળંબો જ્યાં કોઈ શાસ્ત્રકાર આપે, આચાર્ય દેવ આપે, એ પશુ કહે છે. 14 જે અનેકાંતના કળશ છે એની અંદર અજ્ઞાની જીવને પશુ, એકાંતવાદીને પશુ કયો છે, કેમ કે અનેકાંતનું પ્રકરણ ચાલે છે. એ ઓળંબો એટલે આપે છે કે એને પોતાનું આત્મહિત કરવાનો ઉલ્લાસ જાગૃત થાય, પણ એ પાત્ર જીવને થાય છે. પાત્ર જીવને તો એનું વિપરીત પરિણમન આવે છે, અને એને એ પરિણમનમાં વધારે નુકસાન થાય છે વિપરીતતામાં. એ રીતે અહીંયા સુખનો વિષય લઈને એક બે વાતો બહુ સુંદર મોટી વાતો કરેલી છે.